પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 176 177 નો સાર.
સહજ તત્વ ચૈતન્ય તત્વ, સહજ તત્વ જયવંત છે, સદા એનો જય છે, એનો કોઈ દી નાશ થતો જ નથી. ગમે એટલા પદ્રયોની સાથે રહ્યો, વિભાવની સાથે રહ્યો, વિભાવો થયા, આનંદ ભોગ કર્યા, તો આ સહજ તત્વ તો જયવંત છે. તત્વમાં ચૈતન્ય તત્વ સહજ તત્વ જયવંત છે, જેમાં આકુલતા નથી, એવો અનાકુળ સ્વરૂપ છે. આ ચૈતન્ય તત્વ તેમાં કેવું છે, એમાં કોઈ આકુલતા નથી. કઈ પરદ્રયમાં લેવા જવું હોય તો આકુલતા હોય, પર માંથી કઈ લાવવું હોય કે પર તરફ દ્રષ્ટિ દેવી કે પરણે પરણે પર ને પોતાનું કરવું હોય તો આકુલતા છે. આ પોતામાં જ બધું ભર્યું છે, એમાં કઈ આકુલતા નથી કોઈ જાતની, એને શાંતિ અને નિરાકુળતા છે. એવું સહજ તત્વ નિરાકુળતા નો ભંડાર ભરેલો છે, એમાં આનંદ સુખ નો ભંડાર છે, એવું આ સહજ તત્વ છે. એ સહજ તત્વ કોને પ્રગટ થયું છે? મુનિરાજ ના આગળ, મુનિરાજ ના મનોગ્રહ મંદિર માં એ બિરાજી રહ્યો છે. દુર્લભ નથી કે તું પોતે જ છું. આનંદ કાળ ને લઈને તારો વિભાવ સાથે એકત્ર બુદ્ધિ ને એનો અભ્યાસ થઈ ગયો, એટલે તને દુર્લભ થઈ ગયું છે. બાકી સુલભ છે, નિરંતર સુલભ છે, કોઈ વાર દુર્લભ થયું નથી, સુલભ જ છે. સુલભ કોને થાય કે તારો અભ્યાસ છોડ, બહાર નો વિભાવ નો, અંતર નો અભ્યાસ, અંદર નું સહજ તત્વ છે એની તરફ જા, તો નિરંતર સુલભ છે. સુલભતામાં કઈ ફેરી નથી, સુલભ જ છે. દુર્લભ લાગે છે પણ સુલભ છે. અનંતા અનંતા જેવો એને પ્રગટ કરીને મોક્ષ ની ધારણા છે, કેવળ જ્ઞાન ની ધારણા છે, સમ્યક દર્શન ની ધારણા છે. બધા સુલભ જ છે. પછી પ્રકાશ વાળું છે કે અંધારા રૂપ નથી, જ્ઞાન નો પ્રકાશ છે. આ પ્રકાશ એટલે જળ ના પરમાણુ નો પ્રકાશ નથી, ચૈતન્ય જ્ઞાન નો પ્રકાશ છે, એવું પ્રકાશ રૂપ છે આ સહજ તત્વ છે. સમ્યક દર્શન જેને પ્રગટ થયો એને સમતા નું તો ઘર છે. ચારે બાજુ જોવો એના ચૈતન્ય માં ચારે કોઈ સમતા રસ ભરેલો છે, સમતા નું તો ઘર છે. બહાર નો વિભાવ ના ગમે એવા પ્રસંગો પડી, બહાર ના અનુકૂળ પ્રતિકૂળતા ના પ્રસંગો પડી, સમ્યક દ્રષ્ટિ સમતા નું તો ઘર છે. ઘર મજબૂત છે સમતા, એને ચારે કોર સમતા રસ ભરપૂર છે. એવું આ સમતા રસ થી ભરપૂર ચૈતન્ય સમ્યક દ્રષ્ટિઓ નું ઘર છે, એને પ્રગટ થયું છે. એને જેને આવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ અને આવા સમતા નું ઘર પ્રગટ થયું છે, નિરાકુળતા પ્રગટ થઈ છે, એવું સહજ જૈવન તત્વ પ્રગટ થયું છે. સમતા નું ઘર સમ્યક દ્રષ્ટિ ની તો મુનિઓ ની તો સેવા, તો સમતા નું મોટું મેલ થઈ ગયો છે. વૈરાગ રૂપી શિખર નો શિખામણ ગયું, વૈરાગ રૂપી શિખર ને એનું શિખામણ મુનિઓ ને સમતા રસ્તી ભરપૂર છે. સમ્યક દ્રષ્ટિઓ ને સમતા નું ઘર છે બનેલું છે. કઈ જાતના ઈંટ ને પથ્થર ચુના, કઈ જાતનું, ક્યાં તો સમતાથી સમતાથી ચણાયેલું ઘર છે. સમ્યક દ્રષ્ટિનું ઘર કેવું છે કે બધું ચારે બાજુ જો સમતા રૂપી સમતાથી ચણાયેલું, સમતાથી ભરપૂર છે ઘર. સહજ પરમ કળા સહિત નિજ ગુણો થી વિકસેલો છે. સહજ પરમ કળા કળા પ્રગટેલી છે. કળા વાળું છે અને કળા થઈ પ્રત્યે છે. કળા પ્રત્યે ભેદ વિજ્ઞાન ની કળા પ્રત્યે છે અને કળા થી ભરપૂર છે. મેં બધું કળા જ ભરેલી છે, જ્ઞાન કળા છે, કળા થી ભરપૂર નિજ ગુણો થી વિકસેલું છે, પોતાના સ્વરૂપ ના ગુણો થી વિકસાયમાન છે. એનું દ્રવ્ય વિકસેલું અને સમ્યક દર્શન થાય તેની પર્યાયમાં વિકસેલું અને મુનિ દશામાં વિકસેલું. કમળ જેમ વિકસી નીકળે બીડાયેલું કમળ એમ વિકસી નીકળેલું છે. સ્વભાવમાં શક્તિ રૂપે હતું તે પ્રગટ થાય તે વિકસી નીકળે છે, એમ નિજ ગુણોથી વિકસેલું છે. ખીલી નીકળી ચારેય બાજુથી ખીલી નીકળી એની શોભા અદભુત છે. ચારેય બાજુથી ખીલી એના ફળ ફૂલ બધા ખીલી નીકળેલા છે, પ્રગટ થાય. શક્તિમાં પણ અપેક્ષા ખીલેલું જ કહેવાય ને પ્રગટમાં તો પ્રગટ ખીલેલું છે. પ્રગટ શક્તિમાં એને કોઈ દાયું નથી. એની શક્તિમાં પણ એ કમળ ભલે બીડાયેલું હોય પણ કોઈથી દબાયેલું નથી. પોતે પોતામાં તો જેમ છેમ છે. પ્રગટમાં પછી ખીલી નીકળે ત્યારે દેખાય છે. એમાં પ્રગટ થાય એટલે ખીલી નીકળે તે વેદનમાં આવે છે, અનુભૂતિ. બાકી પોતે પોતામાં તો એમ જ છે. અવસ્થા છૂટી ટકટેલી છે. સહજ અવસ્થા સહજ સ્વભાવ રૂપ અવસ્થા દ્રવ્ય ગુણ ને પર્યાય છે. દ્રવ્ય સહજ ગુણ સહજ પર્યાય. આ તો પ્રગટ સહજ અવસ્થા સ્ફુટિત પ્રગટ થયેલી છે. સમ્યક દર્શન થાય ને મુનિ દશા થાય એની સહજ અવસ્થા સ્ફુટિત પ્રગટ થયેલી છે. શક્તિમાં છે અને પ્રગટમાં પણ આવેલી છે એવું આ સહજ તત્વ. એની તને મહિમા કેમ નથી આવતી? એ સહજ તત્વ ને પામીને પાછો કા ફરો? હાથમાં આવેલું રત્ન ને છોડી કેમ લે? અનંતકાળ થી હાથમાં મળવું મુશ્કેલ હતું. હાથમાં આવ્યો ચૈતન રત્નાકાર આખો, રત્ન નો સમુદ્ર તને મળી ગયો, રત્ન નો પુંજ ઢગલો મળી ગયો. એવો રત્નાકર તને મળી ગયો પછી એને છોડીને તું બહાર ક્યાં જશે? ચૈતન રત્નાકર તો આવો મહિમાથી ભરેલો છે. તો માંડ હાથમાં આવે છે તો અનંતકાળ થી પરિભ્રમણ કરતા કરતા માંડ આ ભાવ સમુદ્ર માં ગોથા ખાતા ખાતા આ ચૈતન રત્નાકર માંડ હાથમાં આવે છે. એમાં એને છોડીને બહાર ક્યાં જશે? આ વિભાવ ભાવ તારા જુદા છે, એમાં ક્યાં વળી પાછો જવાનું આવી જાય? જે મૂળ ઘર આવી ગયું તારા હાથમાં, છૂટી ગયું તો આવી ગયું, તારી નૌકા તને મળી ગઈ, એને છોડીને બહાર ક્યાં આવ્યો? એ જ મહિમામાં લીન છે, પોતાની મહિમામાં લીન છે. નિરંતર આંતરા વગર પોતાની જ મહિમામાં એવું લીન છે ને બહારની કઈ પડી જ નથી. અનંતકાળથી દ્રવ્ય એવું છે, પોતે પોતાની પોતામાં જ લીન રહેલું છે, પોતામાં ગરકાવ છે પોતાની મહિમા. ને પ્રગટ થાય એટલે સાધક અવસ્થામાં પોતે પોતાની મહિમામાં લીન છે. સમ્યક દર્શનમાં પણ પોતે પોતામાં લીન છે. મુનિ દશામાં પોતે પોતાની મહિમામાં લીન છે ને બહારનું તુચ્છ લાગે છે. ચૈતન્ય બધું તુચ્છ, ક્યાં બહાર ક્યાં જવું? આ મોટો ચૈતન્ય રત્નાકર મળી ગયો, હવે બહાર જવાનું શું પ્રયોજન છે? બહાર જવું એને રૂપતું નથી. પુરુષાર્થ ને મનતા અલ્પ અસ્તિત્વ થાય છે એ બહાર જવાઈ જાય છે. બાકી પોતાનું આ ચૈતન ઘર એને છોડવું ગમતું નથી. જે અંદર એનું આખું સમતાથી ભરેલું ઘર, અનંત રૂદ્ધિ થી ભરેલું ઘર, એ કેમ એને છોડવું ગમતું નથી? ચૈતન દેવ મળી ગયા, દિવ્ય મૂર્તિ મળી ગઈ, એને છોડ, એને છોડવું કેમ? મહિમા કરે છે પદ્મ પ્રભમાળી. સહજ તત્વ, સહજ તત્વ, સહજ તત્વ કળશ માં તો સહજ કળશ સહજ તત્વ, સહજ તત્વ જાય અંદર દ્રષ્ટિ કરે ને આ બધું છે લાગે તો થાય.
પરમ તત્વ નિર્મળ છે, સત્તાજનક છે, નિરાવરણ છે, શિવ કલ્યાણમય છે,
આચાર્ય તત્વ ને બહુ મહિમા કરે છે, બહુ જ મહિમા તત્વ ને, દરેક કળશ માં તત્વ ને મહિમા આવે છે. સહજ તત્વ દેવન છે કે બાયથી લીધો આવે, આ તત્વ ની અંદર જે સહજ પરમ તત્વ છે તે નિર્મળ છે. જે તત્વ સાત તત્વ જે આવે છે, જીવ અજીવ પૂર્ણ ને પાપ એ બધો આવે છે. આશ્રવ સંવર નિરા નવ માંથી સાત કરીને એમના પૂર્ણ પાપ માં આશ્રવ ભેગો કરે છે. એ બધા તત્વ ના જે ભેદ પડ્યા એ ભેદ ની અંદર એ સહજ પરમ તત્વ એમાં પણ જીવ આવી ગયો. જીવ અજીવ બુદ્ધ જીવ અજીવ આશ્રવ સંવર નિદ્રા બંધ ને મોક્ષ એમાં જીવ ભેગો આવ્યો. જીવ નો અર્થ એમ કે જીવ નો વિકલ્પ, કે હું જીવ છું, હું જીવ છું એમ જે વિકલ્પ નો ભેદ પડે છે, ભેદ ની અપેક્ષા હું જીવ છું, આ જીવ આ જીવ એમ ભેદ જ્યાં પડી ભેદ ની અપેક્ષા જીવ આવી ગયો. એટલે તો પર્યાય છે આશ્રવ સંવર બંધ નિર્ગ્રહ મોક્ષ યુદ્ધ કરે, પણ એમાં અજીવ તો પદ રહે છે. જીવ એવું પણ ભેદ ની અપેક્ષા એ એનાથી પણ એ ભેદ અપેક્ષા ભેદ ના વિકલ્પ થી જુદું એવું સહજ પરમ તત્વ નિર્મળ છે. એમાં જીવ છે એવો વિકલ્પ પણ નથી. હું જે છું તે છું, હું જે સહજ પરમ તત્વ ચૈતન્ય મૂર્તિ જે છું તે છું. સહજ પરમ તત્વ નિર્મળ છે એમાં કોઈ ભેદ ની અપેક્ષા નથી. કોઈ રાગ તો નથી પણ ભેદ ની અપેક્ષા પણ નથી. ભેદ નો વિકલ્પ નથી. હું જીવ છું આ જીવ છું એ જગતમાં ભેદ વિકલ્પ છે એમાં નથી. એવું સહજ તત્વ નિર્મળ છે. સાતે તત્વ માંથી એક કોઈ પરમ તત્વ, જેમાં છ દ્રવ્યમાં એક સપ્તમ દ્રવ્ય હોય જતા એના જેવું છે. સાત તત્વમાં સહજ પરમ તત્વ જે ભેદ વિકલ્પ વગરનું નિર્વિકલ્પ તત્વ છે તે સાત તત્વ ની અંદર આ સહજ પરમ તત્વ નિર્મળ છે. તત્વ કોઈ મહેમાન જુદી જ છે. એની બધી સાધક દશા છે. અને ભેદ વિકલ્પ જીવ તો આશરે લેવાય પણ એનો ભેદ નો વિકલ્પ એ ભેદ વિકલ્પ થી જુદું એવું સહજ પરમ તત્વ તે જીવ જ પોતે, પણ એમાં ભેદ નો વિકલ્પ નથી, નિર્વિકલ્પ તત્વ છે. સફળ નિર્મળ એટલે સરળ નિર્મળ સર્વથા નિર્મળ નથી. સર્વ વિમળ એટલે કે બધી રીતે વિમળ, બધી રીતે મળ વગરનું નિર્મળ છે. એમાં કોઈ જાતનો મળ નથી. સકળ વિમળ બધી રીતે અથવા સર્વથા નિર્મળ સર્વથા વિમળ એવું જે જ્ઞાન એ જ્ઞાન નું જે ઠાણ છે, સહજ પરમ તત્વ જ્ઞાન નું જે ઠાણ છે એવું જે જ્ઞાન સકળ વિમળ સર્વથાન વિમળ એવું જે જ્ઞાન એવા જે કેવળ જ્ઞાન નું રેખાણ હોય તો સહજ પરમ તત્વ છે. કેવળ જ્ઞાન પણ એક ભેદ વિકલ્પ, તો ભેદ પણ જેમાં નથી, જે જ્ઞાન થી ભરેલું આખો જ્ઞાયક તત્વ છે એવા જ્ઞાન નું રેખાણ હોય તો આ સહજ પરમ તત્વ. એવું સહજ જ્ઞાન સહજ તત્વ માં રહેલું છે. જે સર્વથા નિર્મળ છે એ જ્ઞાન માં કોઈ મલિનતા કે એમાં ક્ષયક્ષમ ના કે કોઈ જાતના ભેદ નથી. ક્ષયક્ષમ પીક્ષા એ કેવું જે જ્ઞાનમાં ભેદ એવા ભેદ વિકલ્પ જેમાં નથી એવું જ્ઞાન જે જ્ઞાયક પોતે જ્ઞાન મૂર્તિ એ જ્ઞાન મૂર્તિ નું રહેઠાણ હોય તો જ્ઞાનમાં પણ એવા ભેદ ના વિકલ્પ જ્ઞાન મૂર્તિ છે. કેવળ જ્ઞાન તો પ્રગટ થાય ત્યારે પ્રગટ થાય ત્યારે એને સકળ વિમળ આ તો સ્વભાવે જ સકળ વિમળ છે એવા જ્ઞાન નું જે રેખાણ છે એવું જે આ સહજ પરમ તત્વ છે જ્ઞાન ને રહેવાનું સ્થાન છે. એવું જ્ઞાન આ સહજ તત્વમાં રહેલું છે એને આવરણ લાગ્યું નથી. અનાદિકાળથી જે રિયો વિભાવની સાથે નાનાવણી દક્ષિણાવણી બધા વેદની મોહની આદિ અંતરાય બધા કર્મો, ઘાતી કર્મો, ઘાતી કર્મ બધા એને બંધાય છે, તો પણ એનું નિરાવરણ ને કોઈ જાતનું આવરણ લાગ્યું નથી. અંદર શક્તિમાં એવો ને એવો છે આવરણ, એને પર્યાય અપેક્ષાએ છે, પણ એ દ્રવ અપેક્ષાએ જવો તો નિરાવરણ કોઈ જાતનું જેમાં આવરણ નથી. એનું નિરાવરણ સહજ પરમ તત્વ છે. શિવ કલ્યાણમય, શિવ છે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, એ સહજ તત્વ એ કલ્યાણ સ્વરૂપ જ છે. જેનો આશ્રય લેવાથી કલ્યાણ પ્રગટ થાય એ પોતે તત્વ જ કલ્યાણ સ્વરૂપ છે. પછી એમ કે એમ કે છે એ તત્વ કોના હૃદયમાં છે, બીજા કરશમાં આવે કોના હૃદયમાં બિરાજ છે, મુનિઓના હૃદયમાં. પેલા તત્વની મહિમા કરે એ તત્વ, આવું મહિમાવંત તત્વ જ છે. પર્યાય પ્રગટ થાય તે વેળી એ તો એને વેદનમાં કોઈ જુદું થાય છે, પણ આ તો વેદન નથી, તો પણ આ તત્વ પોતે જ મહિમાવંત છે. એ તત્વ કોના હૃદયમાં, કેના મન મંદિરમાં બિરાજે છે કે મુનિઓના, એમ સમ્યક દ્રષ્ટિઓને બિરાજ પણ કે મુનિઓ છે. પ્રગટપણે સાધક દશાની ઉગ્રતા મુનિઓની છે, માટે મુનિઓના હૃદય કમળમાં બિરાજે છે. સ્પષ્ટ ને નિત્ય છે, એ સ્પષ્ટ તો છે પણ વધારે સ્પષ્ટ છે. સ્પષ્ટ સ્પષ્ટ એમાં કોઈ જાતનું આવરણ નથી, એવું સહજ તત્વ સ્પષ્ટ સ્પષ્ટ છે, પ્રત્યક્ષ છે. એને આવરણ લાગ્યું જ નથી, કહ્યું પોતે જોતો નથી, સ્પષ્ટ સ્પષ્ટ અતિ સ્પષ્ટ છે, એવું નિત્ય શાશ્વત છે. એને કોઈ દી એને નિત્ય છે એ અનિત્ય થયું જ નથી, એનો નાશ થયો જ નથી કોઈ દિવસ, એવું સ્પષ્ટ સ્પષ્ટ એવું તત્વ છે, નિત્ય છે. પ્રપંચથી પરાંગમુક્ત એ તત્વ જ, તત્વમાં બહારનો કોઈ પ્રપંચ નથી, વિભાવનો પ્રપંચ એમાં લાગ્યો નથી. એ પ્રપંચથી ઉન્મુખ છે એ તત્વ જ આવું છે. મુનિઓની વાત લેશે, બાહ્ય પ્રપંચથી પરાંગમુખી મુનિઓને એ વિશેષણ આપે છે, તત્વને વિશેષણ આપે છે, પછી મુનિ તરફ લઈ જાય. બાહ્ય તત્વ બહાર પ્રપંચથી પરાંગમુખ એની ઉન્મુખતા, એની દિશા તો આત્મામાં જ છે સહજ તત્વની. મુનિઓને પણ મનથી ને વાણીથી અતુક દૂર રહે છે. મુનિઓના મનથી, મુનિઓના મન જે છે એના એને સમીપ આવી ગયું છે એવું નથી. મુનિની વાણીની સમીપ આવી ગઈ, મુનિએ બધો ત્યાગ કર્યો એટલે હવે એ તત્વ તો મનથી, વચનથી, કાયાથી, બધાથી દૂર છે, એનાથી અતિત છે. પણ એ મુનિઓને નજીક આવી ગયું કે નહીં, મુનિઓએ બધો ત્યાગ કર્યો, તે મુનિઓને મનથી દૂર, વચનથી દૂર, મુનિઓને તો કંઈક મનથી ઓળખાવે છે એવું મુનિઓને તો થાય જ નહીં, મુનિઓને પણ નથી. જે તત્વ છે તે સ્વભાવ એક જ કરી શકે છે. અનાદિકાલથી મનથી વચનથી દેહથી બધાથી અતિત જુદો દૂર છે, એનાથી અત્યંત દૂર વસે છે, સદાને માટે દૂર વસે છે. એ અજ્ઞાન જેને ઓળખતો નથી એવી અજ્ઞાન દશામાં તો દૂર જ છે. સમ્યક દ્રષ્ટિઓને પણ દૂર વસે છે અને મૌનીઓને પણ દૂર છે. કે કેનાથી? મનથી, વાણીથી દૂર છે. કોઈને નજીક કે મનને વાણીમાં કોઈને નજીક આવતું નથી, એનો જે સ્વભાવ છે તે છે. પણ સમ્યક દ્રષ્ટિઓ એને ઓળખી લીધો છે, એ મન ને વચન જે દૂર છે એને ગ્રહણ કરીને પોતે એમાં સમાય છે, એને આત્મા સમીપ આવ્યો છે. અને મુનિઓને એ આત્મા અત્યંત સમીપ આવ્યો છે, પણ એ મન ને વાણીથી તો એ દૂર જ છે, દૂરથી દૂર છે. મુનિઓને પણ મનથી વાણીથી દૂર, વાણીથી પ્રકાશ કરે મુનિઓ, એ સહજ તત્વની મહિમા કરે, પણ એ તત્વ વાણીમાં આવી નથી જતું. એ તત્વ વાણીથી દૂર તે દૂર વસે છે, એ તત્વ મનથી દૂર તે દૂર જ વસે છે. બધાને માટે એક જ દૂર જ, તત્વનો સ્વભાવ જે છે તે બધાને માટે દૂર જ વસે છે. એવા દૂર વસનાર તત્વને ગ્રહણ કરી લે છે સમ્યક દ્રષ્ટિઓને મુનિઓ. મુનિઓએ પણ ગ્રહણ કર્યો ને એને અત્યંત એવા ગ્રહણ, ચારિત્રની અપેક્ષાએ પણ ગ્રહણ કરી લીધું. મન થી વાણી થી તો સદા ને માટે દૂર જ છે, બધાને એક કર્તવ્ય જે સ્વભાવ છે તે એક વિતરણ કાળ માં એ મુક્તિ નો માર્ગ એક જ જાત, સ્વભાવ થી સ્વભાવ એક જ જાત, કોઈને માટે ત્યાં બીજ જાતનું થતું નથી. સહજ તત્વ ને અમે નમસ્કાર કરીએ છીએ, વાહ સહજ તત્વ આવું છે. જે તત્વ મુનિઓને પ્રગટ થાય છે, મુનિઓને દૂર વસવા છતાં મુનિઓ અંતર્મૂર્તે અંતર્મૂર્તે ઈ મન ને છોડીને વાણી તરફ ના ઉપયોગ ને ફેરવીને, મન તરફ ના ઉપયોગ ને ફેરવીને અંતરમાં જાય છે. મુનિઓ ક્ષણે ક્ષણે મુનિઓ ના હૃદય પ્રમાણ માં આવેલા છે. મુનિઓ બાહ્ય પ્રપંચ થી પરાંગમુખ પ્રગટપણે થઈ ગયા છે, સ્વભાવે તત્વ પણ પરાંગમુખ છે. એવા મુનિઓ એ તત્વ કેવું છે કે જે તત્વ મુનિઓને પણ મન ને વાણી થી દૂર કર્યું છે, એવું જે તત્વ ને આવું મહિમાવન સ્પષ્ટ સ્પષ્ટ અતિ સ્પષ્ટ છે. જે કેવળ જ્ઞાન જે આ સૌ જ્ઞાન સંપૂર્ણ સકળ વિમળ કેવળ જ્ઞાન નું રહેઠાણ છે, એ શક્તિ રૂપે માં જ્ઞાન બધું ભરેલું છે. એવું સહજ તત્વ પરમ નિર્મળ છે, મન ને વાણી થી દૂર વસી રહ્યું છે. જે જ્ઞાન થી ઓળખાય છે, જે નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થાય, નિર્વિકલ્પ પર્યાય ને પ્રગટ કરે છે, દ્રવ્ય ને પર્યાય એક તરીકે જેમ છે, એને એ સમીપ આવે છે, એને એ વેદન માં આવે છે. જે સ્વરૂપ છે તે સ્વરૂપે પરિણમન કરે છે તેને તત્વ સમીપ આવે છે. પણ મુનિઓને તો અંતરમાં સમીપ બિરાજી રહ્યું છે, કારણ કે મુનિઓએ મન ને વાણી તરફ નો ઉપયોગ એને એકદમ એની દિશા ફરી ફેરવી નાખી છે. મુનિઓ વાણી બોલે કરે તો પણ એ તો ક્ષણે ક્ષણે નો ઉપયોગ સ્વરૂપમાં ચાલી જાય છે. મુનિઓને તો સમીપ આવી ગયું છે એ આત્મા, એ સહે તત્વ મુનિઓને સમીપ છે. સમ્યક દ્રષ્ટિને અમુક પ્રકારે સમીપ છે, પણ અનાદિકાળ થી જે ઓળખતો નથી એને દૂર થઈ ગયું. દરેક ઠેકાણે સહજ તત્વ ની દરેક શ્લોકમાં મહિમા આવે છે. સહજ તત્વ કેવું છે? આગામી દ્રવ્ય દ્રષ્ટિ આ તત્વ એવું છે એના શક્તિમાં, પણ આ તો મહિમા જ કરી શકતા છે. જે પ્રગટ થયેલી પર્યાયો હોય બધી શક્તિમાં છે, અને એ શક્તિની અંદર બધું આ ચૈતન્ય તત્વ આવું બિરાજી રહ્યું છે. સકળ વિમળ કેવળ જ્ઞાન રૂપ, સહજ સહજ જ્ઞાન રૂપ, સહજ દર્શન રૂપ, સહજ ચારિત્ર રૂપ આવું તત્વ બિરાજી રહ્યું છે. એવું તત્વ બિરાજમાન છે એને અમે નમસ્કાર કરીએ. પરમ પારિણામિક ભાવ રૂપે જેવું છે તેવું બિરાજ
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય.